શ્રી ગણેશને નમું છું, શ્રી સદ્ગુરુને નમું છું, તમે સહજ આત્મ સ્વરૂપ છો, છતાં ચતુર્ભુજ અષ્ટભુજ વિશ્વાત્મા વિશ્વભુજ વગેરે ગુરુરૂપે તમારું ગૌરવ છે, તમે અભયદાતા છો, ભયના ભયની વ્યથાનું નિવારણ કરો છો અને જન્મ મરણ ટાળો છો, તમારી પ્રાપ્તિ થતાં ગુરુ અને શિષ્ય બે નામમાં તમે એકપણે દેખાવ છો, ઐક્યના અનુભવમાં એકનાથને જનાર્દન ભેટે છે, સકળ સૃષ્ટિ ગુરુરૂપ જણાય છે અને જગતમાં સંવાદ નાચે છે, એકનાથે જગદગુરુ જનાર્દનને શરણે જઈ ઐક્ય દઢ કર્યું, એકનાથને જનાર્દન એક થતાં એકાદશ સ્કંદની કવિતા સહજ લીલારૂપ થઈ. ઉદ્ધવ કહે છે, ભક્ત પર અનુગ્રહ કરનાર તમે સત્વની મૂર્તિ છો, સાધુ ભક્ત તમારી જે વિધિ પ્રમાણે પૂજા તથા આરાધના કરે છે તે સંપૂર્ણ ક્રિયાયોગ કૃપા કરી મને કહો, હું જીવ ભાવે તમારો દાસ છું, તમે ભક્તના ભક્ત છો, હું તમારે ચરણે અંકિત છું, તેથી જ હું તમને મિત્ર ભાવે આ ગૃહ્યાર્થ પૂછું છું. પૂર્વ વેદ જાણનાર શ્રેષ્ઠ મુનિઓએ એનું નિરૂપણ કર્યું છે. દેવર્ષિ નારદ સત્યવતીના સુત મૂર્તિમંત નારાયણ અને વિખ્યાત મહાકવિ વ્યાસે અંગીના પુત્ર દેવગુરુએ અને બ્રહ્માએ પણ આ ક્રિયામાર્ગનું વિવેચન કર્યું છે. કલ્પના આદિમાં તમે પુત્ર ભાવે બ્રહ્માને અને બ્રહ્માને આ પૂજાવિધિનો ઉપદેશ કર્યો હતો. બ્રહ્માએ ભૃગુ તથા કશ્યપ આદિ ઋષિઓને તેનો જ બોધ કર્યો હતો. શ્રી મહાદેવે પણ ભવાનીને ભાવથી એકાંતમાં એનું જ નિરૂપણ કરી બતાવ્યું હતું. તમે દીનદયાળુએ પરંપરાથી આ વિચારનો નિર્ધાર કર્યો છે. સર્વ વર્ણના અને સર્વ આશ્રમના સ્ત્રી તથા શુદ્ર સર્વે આ ભક્તિ માર્ગના અધિકારી છે. કર્મ માર્ગમાં ઉત્તમ જન્મ આવશ્યક છે, પણ ભજનથી અધમમાં અધમનો પણ ઉદ્ધાર થયો છે. ભજનના મહિમાની હદ નથી. ભક્તિનો આ ગૂઢ વર્ગ માત્ર નિષ્કામ ભક્તો જ જાણે છે. ભાગવત ભક્તિ કરી તેઓ ભગવદરૂપ થાય છે. જેની નાભીમાં કમર છે એવા નારાયણ, કમર જેવા જેના વદન તથા નયન છે અને ભક્તનું જે વિશ્રાંતિ સ્થાન છે એવા હે શ્રી કૃષ્ણ, મારી વિનંતી સાંભળો. મીઠાનો પર્વત પણ સમુદ્રમાં પીગરી જાય છે, સૂર્યોદય થતાં આજ્ઞા નજરે પડતા નથી, તેમ તમારી કૃપાદૃષ્ટિ થતાં જ કર્મના બંધનની ગાંઠ તૂટે છે અને સ્વ આનંદથી પુષ્ટ થવાય છે. તમારા ચરણમાં નિષ્કામ ભાવે અનુરક્ત થનાર વિષયમાં વિરક્તિ થાય છે. અજ્ઞાન છે ત્યાં સુધી જ કર્મ પર પ્રીતિ છે. હું તારો દિન કિંકર છું, તમારે શરણે આવ્યો છું. શરણે આવેલાની તમે કદી ઉપેક્ષા કરતા નથી. તમે સુગ્રીવ, જટાયુ, સંપત્તિ, ગજેન્દ્ર ઇત્યાદિ પશુ પક્ષી હાથી વગેરેનો અને પિંગલા જેવી વેશ્યાનો પણ ઉદ્ધાર કર્યો છે. તેથી હે દયાળુ ભગવાન, મારા પર પણ કૃપા કરો અને જેનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે તમારો પૂજાનો વિધિ કહો. જેના વચન સાંભળતા જ વેદ વાક્ય મૌન થાય છે, જેને યાદ કરતા મન પણ વિસરે છે, જે વેદના અર્થના પ્રકાશક છે અને જે સૂર્યને નિયમમાં રાખનાર છે તે ભગવાન કહે છે, વેદશાસ્ત્ર પ્રમાણે મારી પૂજાનો વિધિ અપાર છે. બ્રહ્મા આદિને પણ તેનો અંત લાગ્યો નથી, તેમજ કોઈ મહાવિદ્વાન પણ એનું સવિસ્તાર વર્ણન કરી શકે એમ નથી. તે પૂજન વિધિનો સંક્ષિપ્ત સાર હું તને કહું છું, પૂજાવિધિ ત્રણ પ્રકારનો છે. વેદના મંત્રયુક્ત પૂજા વેદોક્ત પૂજા છે. પંચરાત્રાદિમાં કહેલા મંત્ર વગેરે યુક્ત પૂજા તાંત્રિક પૂજા છે, અને બંને જેમાં મિશ્રિત છે તે મિશ્ર પૂજા છે. આ ત્રણેય પૂજા એ ત્રણ યજ્ઞ સમાન છે, અને ત્રણેયથી મને સંતોષ થાય છે. જેમાં ભાવ અને શ્રદ્ધા હોય તે પ્રમાણે મારી પૂજા કરવાથી હું તૃપ્ત થાઉં છું. હવે પૂજાના અધિકારનો પ્રકાર તને કહું છું. જે દ્વિજ, વ્રતબંધ અને ગાયત્રીના ઉપદેશથી દ્વિજત્વ પ્રાપ્ત કર્યું છે તેનો વેદોક્ત પૂજાવિધિનો અધિકાર છે. બ્રાહ્મણે 8મે વર્ષે, ક્ષત્રિયએ 12મે વર્ષે અને વૈશ્યએ 16મે વર્ષે ઉપનયન ધારણ કરવું. ગાયત્રીનો સ્વીકાર કરવાથી બીજો જન્મ પ્રાપ્ત થયો કહેવાય છે. તે સાવિત્રી જન્મ પણ કહેવાય છે. આમ ત્રણેય વર્ણના લોકો દ્વિજ હોવાથી વેદોક્ત વિધિ માટે તેઓ યોગ્ય છે. એને જ વેદોક્ત અધિકાર લક્ષણ કહેવામાં આવે છે. પ્રિય ઉદ્ધવ, હવે પૂજા વિધાનનું સ્થાન કહું છું, તે લક્ષપૂર્વક સાંભળ. મારી પૂજાના 8 અધિષ્ઠાન છે, તેના લક્ષણ અને પ્રકાર સાંભળ. પોતાને પ્રિય લાગે તે પ્રતિમા, સ્થંડિલ જે હોમ કરવાની જગ્યા, અગ્નિ, સૂર્ય, ઉદક, હૃદય, બ્રાહ્મણ અને સદગુરુ, એમ 8 મારી પૂજાના સ્થાન છે. સકર પૂજાના સ્થાનમાં સદગુરુ સર્વથી શ્રેષ્ઠ સ્થાન છે. સદભાવથી સદગુરુના ચરણનો આશ્રય લેવાથી જન્મ મરણ ટરી જાય છે અને આત્મબોધ થાય છે. હું ગુરુ રૂપે પ્રગટી શિષ્ય દ્વારા પરબ્રહ્માને પ્રકાશું છું. લોકરંજનના સર્વ વેપાર છોડી દંભ અને સડતાનો ત્યાગ કરી નિષ્કપટ ભાવથી ભજન કરવું તે અતિ ઉત્તમ પૂજન છે. શૌચ, જઈ આવી, દંત ધાવન ઇત્યાદિ નિત્ય કર્મ યોગ્ય વખતે કરી મૃતિકા લઈ સ્નાનથી દેહને શુદ્ધ કરવો. આમ સુચિરભૂત થયા પછી વૈદિક, તાંત્રિક કે મિશ્ર જે સંપ્રદાય પોતે સ્વીકાર્યો હોય તે સંપ્રદાયમાં ચાલતા આવેલા મંત્રથી મંત્ર સ્નાન કરવું, પછી વેદ અધ્યયન કરવું અને મનમાં નિર્મળ ભાવ ધારણ કરવો. પોતપોતાના વર્ણ આશ્રમ પ્રમાણે નિત્ય નિયમ સંધ્યા વગેરે કરવા, સ્વધર્મનું આચરણ કરવું અને નિષિદ્ધ કામ્ય કર્મનો ત્યાગ કરવો. વેદોક્ત સ્વધર્મના આચરણથી ચિત્ત શુદ્ધ થાય છે અને પોતે કર્મનો કરતા નથી તેમ ફળનો ભોગતા નથી એવો ભાવ ઉપજે છે. દેહ જળ છે, તેને ચૈતન્ય આપના જનાર્દન છે એવી બુદ્ધિથી કર્મ આચરણ થાય છે અને સહજ બ્રહ્મ અર્પણ થાય છે, તેથી અભિમાન જાય છે તથા મારી ઉપાસનામાં પ્રીતિ થાય છે. તેમાં પ્રથમ સ્થાન પ્રતિમા પૂજાનું છે. હે ઉદ્ધવ, તે પ્રતિમા સાની બનાવવી એ હું તને કહું છું. સુવર્ણ, શિલા, કાષ્ટ, મૃતિકા કે મીણ વગેરેની સિક્તા આલેખેલી, મનની કલ્પેલી ને રત્નની, એમ 8 પ્રકારની પ્રતિમા છે. તે સર્વમાં મનોમય મૂર્તિ અતિ પવિત્ર છે. તેની ઉપાસના ત્વરિત સમાધાન કરે છે. જળને ચેતન આપનાર મુખ્ય પરમેશ્વર છે. ભક્તના ભાવ પ્રમાણે સ્થાવર કે જંગમ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી. ભક્તના સાચા ભાવને લીધે ભક્ત શિવનું નિજ મંદિર છે. વેદશાસ્ત્ર પ્રમાણે પ્રતિમા સ્થાવર અને જંગમ એમ 2 પ્રકારની છે. તેમાં સ્થાવર પ્રતિમાનું આહ્વાન કે વિસર્જન આવશ્યક નથી, કારણ કે તેમાં સ્વયંભૂજ અધિષ્ઠાન છે. જંગમ પ્રતિમામાં શાલિગ્રામની મૂર્તિમાં મારું સ્વયંભૂ અધિષ્ઠાન છે. તેનું આહવાન વિસર્જન જરૂરનું નથી. શાલિગ્રામનો ટુકડો હોય તો પણ તેમાં પરમાત્મા છે એમ માનવું, બીજી જંગમ મૂર્તિનું આહવાન તથા વિસર્જન કરવું તે સાપેક્ષથી કરવું એવું શાસ્ત્રોક્ત વિધાન છે. પોતાના હાથમાં પરમાત્મા છે તેનું મૂર્તિમાં આહવાન કરવું અને પૂજાના અંતે વિસર્જન કરી પાછા પોતાના હૃદયમાં તેમને સ્થિત કરવા. વેદના ભાવ પ્રમાણે પોતે જ પરિપૂર્ણ બ્રહ્મા છે અને પોતે જ પોતાને પૂજ્ય છે એ યાદ આપવા આહવાન તથા વિસર્જન છે. પોતે જ પોતાના દેવ છે અને પોતે જ પૂજા કરનાર છે એ જ શાસ્ત્રનું ગૂઢ રહસ્ય છે. આ ભાવ સિવાયની પૂજા ફળ આપતી નથી. સાધક પગલે પગલે સુખ સંપન્ન અને જ્ઞાન સ્વરૂપ થાય તે જ ખરી ઉપાસના છે. આત્મ સ્વરૂપનો ખરો આનંદ પ્રત્યક્ષ અનુભવમાં ન આવે તો ઉપાસના કોરી ખટપટ છે. હે ઉદ્ધવ, શાસ્ત્રમાંનું આ ગહન રહસ્ય રહેવા દે, તે મારું ગુપ્ત ધન છે. પણ તે જે પૂજા વિધાન પૂછ્યું છે તે જ તને પહેલાં હું કહું છું. ચંદન આદિથી લેપ કરેલી અથવા ચિત્ર કાઢેલી જે પ્રતિમા હોય તેને સ્નાન કરાવવું નહીં, બીજી મૂર્તિઓને યથાવિધિ સ્નાન કરાવવું. સકામ પૂજા કરનારને પૂજાની સર્વ સામગ્રીમાં કંઈ ન્યૂન અધિક ન હોવું જોઈએ. નિષ્કામ પૂજા કરનારને માત્ર ભાવ આવશ્યક છે. પૂજાની સામગ્રીમાં અનાયસે જે પ્રાપ્ત થાય તેથી ભગવાન તૃપ્ત થાય છે. નિષ્કામ વૃત્તિને લીધે ફૂલ ફળ અને દુર્વા નિર્મળ જળ માત્રથી કરેલી પૂજા મારામાં ભાવ હોવાથી જ સફળ થાય છે. મારામાં દઢ સદભાવ જ મને પ્રિય છે. ત્યાં પૂજાના બ્રહ્મોપચારની કશી પ્રતિષ્ઠા નથી. માનસિક પૂજામાં પણ બ્રહ્મોપચારની જરૂર નથી. મનોમય ઉપચારનો ત્યાં ટોટો નથી. નિર્લોભપણે જે મને અર્પણ થશે તેથી હું સંતુષ્ટ છું. હે ઉદ્ધવ, હવે જે 8 પૂજાઓ પૂજા સ્થાનો છે તે પૂજાનો યથોક્ત પ્રકાર તને સવિસ્તાર કહું છું, તે લક્ષ્યપૂર્વક સાંભળ. પ્રતિમા મૂર્તિ એ એક પૂજાસ્થાન છે. અત્યંત મહિમાના ભાવથી તે પ્રતિમાને સ્નાન કરાવવું, મુકુટ આદિ અલંકાર પહેરાવવા અને ભોજન કરાવવું, સ્થંડિલની પૂજા એટલે ત્યાં તત્વનું ધ્યાન કરવું અને તેના ઉપર હૃદય શિર શિખા કવચ નેત્ર અગ્ન વગેરે ચિત્રો દોરી દિશાબંધન કરી પૂજા કરવી. અગ્નિનું જે પૂજન તેમાં મારું ધ્યાન ધરી હવન વગેરે કરવા. સૂર્યમંડળમાં સૂર્યનારાયણની ભાવના કરી સૂર્યના મંત્રનો જપ કરવો. જર નારાયણરૂપ છે તેમાં તર્પણ કરવું. હૃદયમાં મારી મનોમય મૂર્તિની માનસિક પૂજા કરવી. બ્રાહ્મણની આજ્ઞાનું પાલન કરવું અને સદ્ગુરુને અનન્ય ભાવે શરણે જવું, કારણ કે સદ્ગુરુ એ મારું સર્વશ્રેષ્ઠ પૂજાસ્થાન છે. આ જ પૂજાનો પ્રકાર છે. એનાથી સાધકને પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. નિરપેક્ષ બુદ્ધિથી સહજ પૂજન કરતાં ભગવાન સંતુષ્ટ થાય છે. હવે શ્રીકૃષ્ણ ઉદ્ધવને ભક્તિનું રહસ્ય સમજાવે છે. અર્પણ કરેલા જળથી પણ હું પ્રસન્ન થાઉં છું. ભાવથી અર્પેલું જળનું બિંદુ પણ મને અત્યંત પ્રિય છે. તેમાં જ ગંધ આદિ પૂજા અને રસયુક્ત નૈવેદ્યનો સમાવેશ થાય છે. ભાવથી ભક્તિ કરી પોતાને કૃતકૃત્ય માનનારના જળથી મને તૃપ્તિ થાય છે. ભક્તના જળના ટીપા આગળ વૈકુંઠ પણ મને ફિક્કું લાગે છે. લોકોમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા દંભથી મને છત્ર, ચામર, હાથી, ઘોડા વગેરે અર્પણ કરે છે, છતાં તેથી મને લેશ પણ સંતોષ થતો નથી. એનું નામ ભક્તિ જ નથી. કાગડાના ગાયનથી જેમ ગાયન સારા દીપતી નથી, તેમ અભક્તના ભજનથી મને સુખ થતું નથી. આ પ્રમાણે ભક્ત અને અભક્તના ભજનના માર્ગ અને અધિકારના ભેદ બતાવીને તદ અનુસાર હવે શ્રીકૃષ્ણ સમૂર પૂજા માર્ગ કહે છે. પોતે મંગળ સ્નાન અને વૈદિક કે તાંત્રિક મંત્રસ્થાન તથા નિત્ય નિયમ કરી પવિત્ર થઈ ગંધ પુષ્પાદિ પૂજાની સામગ્રી તૈયાર કરી તેના નિયત સ્થાનમાં મૂકવી, પૂજાનું સાહિત્ય ઘસીને તથા ધોઈને નિર્મળ રાખવું, સફેદ કામરી અને દર્ભના આસન પર પૂર્વાભિ કે ઉત્તરાભિમુખે બેસી અથવા જ્યાં સ્થાવર મૂર્તિ હોય ત્યાં મૂર્તિની સન્મુખ બેસી પૂજા કરવી, આ નિર્દોષ આસન વિધિ છે. હવે પૂજા સ્નાન આદિ શ્રીહરિ કહે છે. પ્રથમ પરમ ગુરુ પરમાત્માને પ્રેમથી નમન કરવું, પ્રાપ્ત મંત્રનો દેહમાં ન્યાસ કરવો, મંત્રમૂર્તિનું ધ્યાન ધરી તેની માનસિક પૂજા કરવી અને ધ્યાનમાં જે મૂર્તિ બેઠી હોય તે જ પ્રતિમામાં લાવવા, પ્રતિમામાં અર્ચન અને ન્યાસ કરવા, યથાવિધિ કળશથી પાણી છાંટવું અને ચંદન દુર્વાદી દ્રવ્ય ચડાવવા, જરમાં આંગળી ન બોરતા દર્ભનો અગ્રભાગ જરમાં બોરી પૂજા સામગ્રી તથા પૂજા સ્થાનનું પ્રોક્ષણ કરવું, પોતાનું તથા દેવઘરનું પ્રોક્ષણ કરવું અને ત્યાં પૂજા વિધ્યાન માંડવું. પાદ અર્ધ્ય અને આચમન માટે ત્રણ પાત્ર શુદ્ધ જળથી ભરવા, પગ ધોવાના પાત્રમાં દુર્વા કમર વગેરે નાખવા, અર્ધ પાત્રમાં ગંધ પુષ્પ ફર અને અક્ષત તથા દર્ભના અગ્ર નાખવા અને આચમનીમાં એલચીવાળો જાયફળ લવિંગ કપૂર તથા કંકોર નાખવા. પોતપોતાના સંપ્રદાયની રીત પ્રમાણે ત્રણેય પાત્ર રાખવા અને પાદ હૃદય મંત્રયુક્ત અર્પણ કરવા અને તે જ ત્રણેય પાત્ર ગાયત્રી મંત્રયુક્ત ઈશ્વરને અર્પણ કરવા. ગુરુ સંપ્રદાયની રીતથી પવિત્ર થયેલા હોવાથી આત્મદ્રષ્ટા અને દીક્ષાનો વિવેક જાણનાર શ્રીકૃષ્ણ તેને દૈસિક એવું કહે છે. ત્યારબાદ આગમશાસ્ત્રનો માર્ગ, ભૂત સિદ્ધિ અને પ્રાણ પ્રતિષ્ઠાનો યોગ એ વિશે અહીં કહેવામાં આવે છે. વાયુ બીજથી આહ્વાન કરી, પિંગરાથી પ્રાણ પૂર્ણ કરી, કુંભકથી માત્રા પ્રમાણે રોકી તે ધીમે ધીમે છોડવો, એવી રીતે પ્રાણાયામ કરી, શરીર શોષણની કલ્પના કરી, આધાર ચક્રમાં રહેલા અગ્નિબીજને અગ્નિમંત્રથી ચેતવી, દેહને ભસ્મ થયો માની પ્રદીપ્ત થયેલા અગ્નિને ચંદ્રા અમૃતથી શાંત કરી નવા દેહની ત્યાં કલ્પના કરવી અને તે દેહના હૃદય કમરમાં અતિ સૂક્ષ્મ મારી જીવકરાનું ધ્યાન ધરવું, આકાર ઉકાર અને મકાર રૂપ મારી જીવકરા સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે તેથી તેને અણવી નામ આપ્યું છે અને તે જગતનું વિશ્રામ સ્થાન છે. યોગી ઓમકારથી તે જ્યોતિને પ્રકાશમય કરી નાદને અંતે સર્વત્ર પરિપૂર્ણ નારાયણનું ધ્યાન ધરે છે. તે અવ્યક્ત જીવકરાને મૂર્તિરૂપે ભાવસ આસન પ્રાણાયામના યોગે હૃદયમાં વ્યક્ત કરી તેનું ચિંતન કરે છે. નારાયણ એટલે જીવનું રહેવાનું સ્થાન, નારા એટલે જીવનો સમૂહ, એનું અયન એટલે રહેવાનું સ્થાન તે મહામૂર્તિ નારાયણનું સજ્જનને હૃદયમાં ચિંતન કરવું. ગૃહને જેમ દીવો પ્રકાશિત કરે છે તેવી રીતે જીવ જ્યોત શરીરને પ્રકાશિત કરે છે. જીવ જ્યોત શરીરને પ્રકાશિત કરે છે તે મારી સાંગોપાંગ સાકાર મૂર્તિનું ધ્યાન ધરવું. જેમ ઘી ઠરે ત્યારે રૂપવાળું દેખાય છે તેમ તે સગુણ મૂર્તિને જળ દેહમાં વ્યાપ્ત કરી તેમાં પ્રેમ કરવો, પછી તેમાં અભેદ ભાવે ભક્તિ સિદ્ધ થતાં પૂજક ભાવ લય પામશે. બંધ બાંધી વરસાદના પાણીનું તરાવ કરીએ તેમ અભેદ ભજનમાં અનંતનું ઐક્ય સિદ્ધ થશે. અભેદ ભક્તિ જ ઉત્તમ ભક્તિ છે અને અભેદ ભાવના આગળ તીર્થ પવિત્ર થવા આવે છે. હું સ્વ આનંદરૂપ ભક્તને પૂર્ણપણે સ્વાધીન થઈશ. ભક્ત અને દેવ એક થઈ પરમ સુખ પ્રાપ્ત કરશે. એવી રીતે એકાત્મ ભાવે ધ્યાન ધરી બહાર મૂર્તિમાં તેનું આહ્વાન કરવું અને મારી સંપૂર્ણ ચિત્તકારની તેમાં ભાવના કરવી. મૂર્તિનું જડપણું ન જાણતા ચૈતન્ય ધનનો ભાવ તેમાં આણવો. પોતાને પ્રાપ્ત થયેલા મંત્રથી મૂર્તિના સર્વ અંગમાં ન્યાસ કરવો. આ પ્રકારે આહ્વાન પ્રતિષ્ઠા સન્નિધિ સન્નિરોધન સુમુખીકરણ સ્વાગતન અવગુંઠન અને સંકલીકરણ એ 8 મુદ્દા દેખાડીને સાવધાન ચિત્તે પૂજાનો પ્રારંભ કરવો. સ્નાન મંડપની કલ્પના કરી તેમાં ચૈતન્ય રૂપદેવને સ્થાપી પાદ અર્ધ્ય આચમન તથા મધુપર્કનો વિધિ કરવો. અંગમર્દન અને પુરુષ સુખથી અભ્યંગ સ્નાન કરવું અને પિત્તાંબર પહેરાવવું. પછી બાકીનું પૂજન સિંહાસન પર જ કરવું. સિંહાસનને ઠેકાણે ક્ષીરસાગર શ્વેતદ્વીપ કલ્પદ્રુમ વગેરેની મનોરમ્ય ભાવના કરવી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્યરૂપ 4 પાયાના મંચક અધર્મ અજ્ઞાન અવૈરાગ્ય અનૈશ્ચર્યરૂપ 4 ઈશ અને ઈશ્વર તત્વરૂપ પાટીથી વણેલી પાટની કલ્પના કરી તે મંચક પર શેષદાયી નાગે ઝરકતા મણી જેવી પોતાના 1000 ફણાની છાયા કરી છે ત્યાં શક્તિરૂપ મોરમાંથી જ્ઞાનરૂપ દાંડીવાળું અષ્ટ પ્રકારની પ્રકૃતિરૂપ 8 પાખંડીનું લાલ કમર શોભી રહ્યું છે. તેમાં ષડવિકારરૂપ કેસરયુક્ત વૈરાગ્યની પાંખડીની સુવાસ મધમધી રહી છે ત્યાં તીવ્ર વૈરાગ્યની કર્ણિકા કલ્પવી. કમરદરમાં વિમરા ઉત્કર્ષણની જ્ઞાન અને ક્રિયાશક્તિ યોગી પ્રવહી સત્યા અનેક ઈશાના એ દેવતાઓની કર્ણિકાના મધ્યભાગે યોજના કરવી. આત્મા અંતરાત્મા અને પરમાત્મા દેવનો આગલો ભાગ છે અને સત્વ રજ તથા તમ એ પુરુષોત્તમના પૃષ્ઠભાગ છે એમ કલ્પના કરવી. ઋષિકેશને સિંહાસન પર સ્થાપન કરી છત્ર અને ચામર ધર્યા છે તથા જય જયકાર કરનાર વાજા વાગી રહ્યા છે એમ કલ્પના કરવી. હું ચિદ્રૂપનો લોચન નિશબ્દના શ્રવણ વિશ્વમુખના મુખ સર્વના અધિષ્ઠાન માટે આસન સર્વ વ્યાપકને 2 પગને 4 હાથ વગેરે વિચિત્ર આકાર નિરાકારની મારામાં ભાવથી કલ્પના કરવી. ભક્તના ભાવ પ્રમાણે હું નિર્ગુણ સગુણ થાઉં છું. નિર્ગુણનો બોધ થવો કઠિન હોવાથી સગુણ મૂર્તિની ઉપાસના કરી સાધક અનાયસે તરે છે. આ ઉપાસના વડે સાધકને ભોગ અને મોક્ષ એ બંનેથી સિદ્ધિ થાય છે અને હું દયારૂપ શ્રીકૃષ્ણ પ્રસન્ન થાઉં છું. હે ઉદ્ધવ, હવે આવરણ પૂજાનો પ્રકાર સાંભળ. અતિ સૂક્ષ્મ જીવકરાને દેહના આવરણની કલ્પના કરી સુદર્શન, શંખ, ખડક, ગદા અને સારંગ, ધનુષ્ય, સુવર્ણની પાંખવાળા બાણ, હર તથા મુસર એમ 8 આયુધની 8 ભુજામાં કલ્પના કરવી. કંઠમાં કૌસ્તુભ વનમારા, કમરે પીરુ પિત્તાંબર અને હૃદયમાં શ્રી વત્સના ચિહ્નયુક્ત અનેક રત્નના અલંકારથી શોભાયમાન દેખાતી શ્યામ મૂર્તિની કલ્પના કરી તેની પૂજા કરવી. તેમની પાસે નંદ સુનંદ એ બંને સતત રહે છે. ગરુડ બે બાજુએ ચંડ તથા પ્રચંડ આગર, બર તથા મહાબર અને કુમુદ તથા કુમુદાક્ષ પાછળ ઊભા છે, ગરુડ સામે ઊભા છે અને નંદ આદિ 8 પાર્ષદ 8 દિશામાં ઊભા છે. એમ કલ્પના કરી તેમની પૂજા કરવી. આ હરિસન્નિગ્ધ પાર્ષદ વરણ કહેવાય છે. 4 ખૂણામાં દુર્ગાદેવી, ગણપતિ, વ્યાસ અને વિવક્સેનને સ્થાપન કરી તેમની પૂજા કરવી. મૂળમૂર્તિ સાથે એકરૂપ એવા ગુરુ અને પરમ ગુરુનું પરમેષ્ઠી ગુરુ સાથે ઐક્ય કરીને તેમનું પૂજન કરવું. ઇન્દ્રાદી 8 લોકપાલનું 8 દિશામાં આહ્વાન કરી તેમની પણ 8 દિશામાં સ્થાપના કરવી અને તેમનું પણ પાદ, અર્ધ્ય અને આચમન આદિથી પ્રોક્ષણ સાથે યથાર્થ પૂજન કરવું. એલચી, વારો, કપૂર, ચંદન, કુમકુમ, કેસર અને અગરયુક્ત સુવાસિત અતિ પવિત્ર જળ શંખમાં ભરવું અને આપસ્તંભ શાખાના પ્રસિદ્ધ મંત્ર સુવર્ણો ધર્મ પરિવેદનમ બોલી અભિષેક કરવો, અથવા પુરુષયુક્ત રુદ્રાભિષેક, વિષ્ણુસુક્ત મંત્રયુક્ત મારો અભિષેક કરવો, કિંવા સામવેદનું ઇન્દ્રનરો નેમધીતામ હવંતે એ ગાયન ગાઈને દેવને સ્નાન કરાવવું. વૈભવ સંપન્ન આ વિધિ નિત્ય કરવી. વૈભવ સંપન્ને આ વિધિ નિત્ય કરવી. બીજાએ પર્વના દિવસે કરવી. પછી મંગળા આરતી ઉતારી વસ્ત્ર અલંકાર પહેરાવવા, સ્વરૂપે ઘનશ્યામ મૂર્તિની કલ્પના કરી તેને પીરુ પિત્તાંબર પહેરાવી, સોનાની જનોઈ, કમરે રત્નજડિત કંદોરો, પગમાં સાંકળા, કાનમાં કુંડલ, માથે મુગુટ, હૃદયમાં પદક, ગરામાં મોતીના હાર, કપાળ પર તિલક, બાહુમાં કંકણ, આંગળીમાં મીટી વગેરે અલંકાર ધારણ કરાવવા, અંગે ચંદન લગાડવું, કેશમાં ફૂલ ગૂંથવા, વૈજયંતી વનમારા વગેરે શ્રદ્ધા અને પ્રેમથી પહેરાવવા. શ્રીમંત ભક્ત હોય પણ સંપૂર્ણ શ્રદ્ધા હોય તો હરિને સંતોષ થાય છે. પૂજાની સામગ્રીમાં શ્રદ્ધા જ મુખ્ય છે. અત્યંત શ્રદ્ધાવાન દેવને પ્રિય છે. એવી રીતે મૂર્તિને સારી રીતે શૃંગારી પાદ, અર્ધ્ય, આચમન તથા મધુપર્કની વિધિ કરી ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ તથા દીપથી પૂજા કરી આરતી ઉતારવી અને શ્રદ્ધાથી મારું પૂજન કરવું. પછી રસયુક્ત પકવાન, લાડુ, દૂધપાક વગેરે, ભાત ભાતના શાક, અથાણા, ભજીયા, દહીં, દૂધ, સાકર વગેરે ભાવતા ભોજનનો નૈવેદ્ય ધરાવવું. પ્રભુ ઉપચાર તરફ જોતા નથી, તે શ્રદ્ધાથી જ તૃપ્ત થાય છે. આમ નિત્ય પૂજા કરવી, સામર્થ્ય ન હોય તો ફક્ત પર્વના દિવસે જ કરવી, મૂર્તિની જયંતીને દિવસે અથવા બીજા પર્વના દિવસે મૂર્તિને દંત ધાવન અને પંચામૃત સ્નાન કરાવી, સુશોભિત આભરણ પહેરાવી, ષડરસયુક્ત નૈવેદ્ય ધરાવી, સુગંધી પાણીથી હાથ ધોવરાવી, મુખવાસ અર્પણ કરવો. દેવ પોતાનું દેવત્વ ભૂલી ગયા હતા તે તેમને પાછું મળ્યું એ તેને અરીસામાં દેખાડવાથી દેવને આનંદ થાય છે. સંત તથા વૈષ્ણવને એકત્ર થઈ અતિ પ્રેમે અહોરાત્ર કીર્તન ગાવા, નૃત્ય કરવું અને વેદોક્ત હવન કરવો. હે ઉદ્ધવ, હવે તે હોમનું વિધાન સાંભળ. વિધિ પ્રમાણે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ખૂણા વગેરેનો સપ્રમાણ કુંડ તૈયાર કરવો. પોતાની શાખાના વેદમાં કયા પ્રમાણે લાંબી, પહોળી, મેખલા, ગર્ત, યોની અને વેદીથી યુક્ત કુંડ તૈયાર કરવો. તેમાં અગ્નિ સ્થાપન કરવો. હાથથી સ્પર્શ કરી 3 વખત ભીનો હાથ ફેરવવો. 4 દિશામાં 4 વખત દર્ભ નાખવો. પછી આજુબાજુ પાણી છાંટવું. બહિર યથાવિધિ સ્થાપન કરી દર્ભ ઉપર આજય સ્થાલી રાખી સમધિનો હોમ કરવો. તેને અનવાધન કહે છે. દર્ભ વડે હોમ દ્રવ્યને પ્રોક્ષણ કરવું. કુંડમાં પ્રદીપ્ત થયેલા અગ્નિમાં મારું ધ્યાન કરવું. તપાવેલા સોના જેવી તેજસ્વી ચતુર્ભુજ મૂર્તિ પધરાવવી. શંખ, ચક્ર, ગદા, કમર, પિતાંબર, મુકુટ, કુંડર, કંડોરો, શ્રીવક્ષસ્થળમાં શ્રીનિવાસનું ચિહ્ન, વનમારા અને કૌસ્તુભમણિયુક્ત મૂર્તિ ધારવી. એવી રીતે મારી મૂર્તિનું ધ્યાન ધરી તેનો ભાવ અગ્નિમાં લાવી તેનું આહ્વાન તથા પૂજન કરી વિધિયુક્ત હવન કરવો. દ્રુતથી સિંચન કરી સમિદા હોમ કરી પ્રથમ 2 આજય ભાગ હવનમાં હોમવો. પછી તેની સાથે તલ, ઘી ઇત્યાદિ હોમ દ્રવ્યો ભેરવીને હોમ વિધિ કરવી. દેવના મુખની કલ્પના કરી તેમાં અષ્ટાક્ષરી મૂળ મંત્રયુક્ત અથવા પુરુષ સૂક્તના મંત્રયુક્ત હોમ કરવો. બીજા દેવતાનું આહ્વાન કરી તેમને પણ એક એક આહુતિ તેમના નામના મંત્રયુક્ત આપવી. પછી શિષ્ટકૃતની આહુતિ આપવી. જ્ઞાની ભક્ત આ વિધિ જાણે છે. આ હોમાદિ મૂર્તિ ભજનની વિધિથી સાધકને તત્કાળ સિદ્ધિ મળે છે. અરે હે ઉદ્ધવ, ભક્ત બ્રહ્મપદ પામે છે એમ નક્કી માન. આમ વિધિયુક્ત હોમ અને પૂજન કર્યા પછી દેવને સાષ્ટાંગ નમસ્કાર કરવા, પાર્ષદના બલિહરણની કલ્પના કરવી. પછી પ્રતિમાની પૂજાના સ્થાને આવી મૂળમંત્રનું સ્મરણ ધ્યાનયુક્ત કરવું. પૂજ્ય તથા પૂજકથી ભિન્ન એવા નારાયણનું અભેદભાવે ચિંતન કરવું. મન સ્થિર રહે ત્યાં સુધી ધ્યાન ધરવું અને મન ચંચળ થતાં પૂજાના બાકીની વિધિનો આરંભ કરવો. ધ્યાનનું વિસર્જન થયા પછી દેવનું ભોજન થઈ રહ્યું એમ ભાવ આપણી શુદ્ધ આચમન કરાવવું. અગ્નિમાં જે મૂર્તિનું ધ્યાન ધર્યું હોય તેને પણ આચમન કરાવવું. દેવના નૈવેદ્યનો શેષ ભાગ વિશ્વક્ષેનને અર્પણ કરવો. મુખવાસ માટે સુવર્ણના રંગના પાનાની બીડી, સફેદ સોપારી, સુવાસિત કાથો, લવિંગ, જાયફળ, ચૂનો, કસ્તુરી વગેરે અર્પણ કરી પુષ્પાંજલિ અર્પવી. પૂજાવિધિના ભાવ સિવાયનો બીજો સર્વ ભાગ ગૌણ છે. ભાવથી દેવ ભેટે છે. ભાવથી ધ્યાન ધરતા મન ચંચળ થાય ત્યારે મારું નામ સ્મરણ કરવું, મારા ગુણનું શ્રવણ કરવું, શ્રવણ કરતાં અંતઃકરણમાં પ્રેમ અને આનંદ થાય કે પોતે કીર્તન કરવું, હરિના રંગમાં રંગાઈને લજવાયા વિના નૃત્ય કરવું, ગોવર્ધન પર્વત ધારણ કરવો, પૂતનાના પ્રાણનું શોષણ, કુવલય હાથીનું નિર્દાલન, શિવધનુષ્ય ભંગ કરવાનો અભિનય વગેરે હરિની કૃતિ ભજવી ભજવી બતાવવી. પ્રેમનો આવિર્ભાવ આવિર્ભાવ વિલક્ષણ છે. પ્રેમના આવેશમાં જુદા જુદા છંદ સ્તોત્રો વગેરે આનંદથી ગાવા. શ્રોતાએ એકત્ર થઈ આદરપૂર્વક મારી કથાનું શ્રવણ કરવું. સ્તોત્રનો શુદ્ધ પાઠ કરતા ન આવડે, સારું ગાતા ન આવડે, છતાં ભાવ શુદ્ધ હોય તો દોષ લાગતો નથી. ઉપનિષદનો પાઠ અથવા મંત્ર, સ્તવન, પુરાણના સ્તોત્ર અથવા નામ સ્મરણ જે માત્ર ભાવથી થાય તે સર્વ શ્રીધરને સમાન પ્રિય છે. ભોરાજનની પ્રાકૃત સ્થિતિ પણ દેવને પ્રિય છે. દેવને પ્રેમ પ્રિય છે. પ્રેમથી ભગવાન ભક્તને આધીન થાય છે. જે જે ક્રિયાથી મારું અનુસંધાન તૂટે તે ક્રિયાનો ત્યાગ કરવો. જેનાથી સ્વરૂપમાં ચિત્ત રમી રહે તે ક્રિયા સાવધાન થઈ કરવી. છેવટે પ્રેમના પૂરમાં દંડવ્રત કરવા તથા પ્રેમના પૂરમાં ચરણે આરોટવું. મસ્તક શ્રી હરિના ચરણ પર મૂકી, શ્રી હરિના બે પગ પર બે હાથ મૂકી, ભાવથી સંસાર સાગરમાંથી તરવાની ગદગદિત કંઠે પ્રાર્થના કરવી અને કહેવું, હું ભવના દારૂણ ભયથી ભયભીત થઈ તમારે શરણે આવ્યો છું. મારા જન્મ મરણનું નિવારણ કરો. તમે સમર્થ સ્વામી છો. કૃપા કરી મારો ઉદ્ધાર કરો. પોતાની પ્રાર્થનાથી અને નમનથી નારાયણ સંતુષ્ટ થયા છે એમ ભાવના કરવી. મેં આપેલા શેષ પ્રસાદને આનંદથી માથે ચડાવી સ્થાવર મૂર્તિનું વિસર્જન કરી પુનઃ પોતાના હૃદયમાં તેને સ્થાપિત કરવી. મૂર્તિમાંની જ્યોતિને હૃદયની આત્મજ્યોતિ સાથે મેળવવી. સાધકે કઈ મૂર્તિની પૂજા કરવી તે સાંભળ. જેને જેમાં પ્રીતિ હોય તે મૂર્તિની તે પૂજા કરવી. એમાં અણુમાત્ર સંદેહ ન રાખવો. વિષ્ણુ, શિવ, બ્રહ્મા, સૂર્ય, ગજાનન વગેરે સર્વેમાં પરમાત્મા સમાન છે. અત્યંત પ્રેમપૂર્વક કરેલી સર્વ પ્રતિમાની પૂજા મારી જ પૂજા છે. બાળકની મરજી પ્રમાણે જેમ માતા તેની સાથે રમે છે તેમ ભક્તના પ્રેમ પ્રમાણે હું ક્રીડા કરું છું. સર્વ ભૂત પ્રાણીમાં તેમજ સર્વ અવતારી શરીરમાં હું સર્વોત્તમ સમાન છું. કોઈ ઠેકાણું એવું નથી કે જ્યાં હું ન હોઉં. છતાં આ ભાવમાં જેને શ્રદ્ધા નથી તેને માટે મૂર્તિ પૂજાની યોજના કરી છે. પ્રતિમામાં પણ મારું જ્ઞાન સ્વરૂપ નિશ્ચયપૂર્વક છે. તેમાં ભાવ રાખવાથી ભક્તો ઉદ્ધાર થાય છે. એવી રીતે ક્રિયાયોગનો વૈદિક, તાંત્રિક તથા મિશ્ર વિધિનો મુખ્ય ભાગ થયો. વેદાંત શાસ્ત્રમાં એનું વિસ્તારથી વર્ણન આપવામાં આવેલું છે. આ માર્ગે ભક્ત ભોગ કે મોક્ષ માર્ગે તે હું તરત આપું છું. નિષ્કામ અને અનન્ય ભક્તના દ્વાર પર હું ભોગ અને મોક્ષરૂપ સંપત્તિ લઈ સદા ઊભો છું. ધનવાન ભક્તે દેવાલય બંધાવી મારી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવી. સુંદર પુષ્પના બગીચા પૂજા અર્થે તૈયાર કરાવવા તથા યાત્રા ભરી ઉત્સવ કરવો. નિત્ય પૂજા, મહાપૂજા તથા પર્વના ઉત્સવ વ્યવસ્થિત ચાલે એ માટે રાજાએ ખેતર તથા હાટની ઉત્પન્નવાળા ગામ દેવાલયને અર્પણ કરવા, મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર સાર્વભૌમ રાજા થાય છે, અને દેવાલય બંધાવનાર ત્રણ લોકનો સ્વામી થાય છે, વિધિપૂર્વક પૂજા કરનાર બ્રહ્મલોક પામે છે, આ ત્રણેય કરનાર મારું આશ્રય પામે છે, સકામ સાધક પોતાની કામના પ્રમાણે લોકને પામે છે, નિષ્કામ થઈ અનન્ય ભાવે મને ભજનાર મદરૂપ થાય છે, વર્તમાન દેહમાં જ તેનામાં અને મારામાં ભેદ રહેતો નથી, ભક્ત મારામાં છે અને હું ભક્તમાં છું, એમ પરસ્પર એક ભાવે અમે રહીએ છીએ, ગોરમાં ગર્પણની માફક હું ભક્ત પાસે રહું છું, નિષ્કામ ભક્તને ધન્ય છે, પરંતુ દેવ બ્રાહ્મણની વ્યવસ્થા માટે આપેલી મિલકતના ઉત્પન્નનો જે અપહાર ગેરવ્યવસ્થા કરે છે તે ઘોર નરકમાં પડે છે, તે વૃત્તાંત હવે શ્રવણ કર, દેવાલય અને બ્રાહ્મણની વૃત્તિનો જે લોભ કરે છે અથવા જે તેમ કરવામાં સહાય કરે છે તથા જે તેમાં અનુમોદન આપે છે તે ત્રણેય ઘોર નર્કમાં પડે છે અને જન્મ તથા મૃત્યુના ફેરામાં પડી અધિક દુઃખ ભોગવે છે, મારી પ્રાપ્તિની જેને ઈચ્છા છે તેણે અધર્મનું આચરણ કરવું નહીં, અધર્મની વાત પણ ન કરવી, કોઈના દોષ જોવા નહીં, મર્મ ભેદાય એવા વચનો બોલવા નહીં, કોઈનો દ્વેષ કરવો નહીં, પરનિંદા કરવી નહીં અને પારકા પર અપવાદ મૂકવો નહીં, સાધુની નિંદા કરનારા ઘણા દુઃખ ભોગવે છે, સકર કાર વ્યર્થ જવા દેવો હોય તેણે સોકટાબાજી વગેરે ખેલ અહર્નિશ રમવા, અધર્મીને હૃદયમાં સ્થાપિત આત્માની પ્રાપ્તિ દૂર જાય છે અને હરિનામનો અખંડ જાપ કરનારને તે સુગમ થાય છે, આમાં વિકલ્પ કરનાર મહાપાતકનો ભાગીદાર થાય છે, શ્રી ભાગવત મહાપાપના પર્વતના ચુરા કરે છે, શ્રી જનાર્દનની કૃપાથી ભાગવતની મને અનાયસે પ્રાપ્તિ થઈ છે, શ્રી અચ્યુત પોતાના સુખથી શ્રીહરિના નામનો અદ્ભુત મહિમા વર્ણવે છે, હરિનું નામ અતિ સમર્થ છે, તે ભાગવતનો સાર છે, તેમાં વિકલ્પ કરનાર સંસારમાં ભાગ્યહીન છે, સંકલ્પ વિકલ્પે જનને દડ બંધનમાં નાખ્યા છે, તેમાંથી છૂટવા સપ્રેમ જનાર્દનનું નામ સ્મરણ સમર્થ છે.